ઋષભ મુનિને વર્ષિતક બાદ હસ્તિનાપુરીમાં પ્રથમ પાણું. અચિંત્ય મહિમાવંત ભગવાન ઋષભદેવને 6 માસનો ધ્યાન યોગ પૂર્ણ થયો ત્યારે તેમણે વિચાર્યું કે મોટા મોટા વંશમાં ઉત્પન્ન થયેલા આ નવ દીક્ષિત સાધુઓને મુનિ માર્ગના આહાર આદિ વિધિનું જ્ઞાન ન હોવાથી ક્ષુધા વડે તેઓ માર્ગભ્રષ્ટ થઈ ગયા. તેથી મોક્ષ માર્ગ શું છે, સુખપૂર્વક મોક્ષની સિદ્ધિ કેમ થાય ને સંયમની સ્થિતિ માટે નિર્દોષ આહાર લેવાની વિધિ શું છે તે પ્રસિદ્ધ કરવાની જરૂર છે. આમ વિચારી નિર્દોષ આહારની પ્રવૃત્તિ અર્થે ભગવાન વિહાર કરવા લાગ્યા. ભગવાન જ્યાં જ્યાં પધારતા ત્યાંના લોકો પ્રસન્નતાથી આશ્ચર્યચકિત થઈને પ્રણામ કરતા હતા ને પૂછતા હતા કે હે દેવ, કહો શું આજ્ઞા છે, જે કામ માટે આપ પધાર્યા હો તેની અમને આજ્ઞા ફરમાવો. કેટલાક લોકો હાથી, રથ, વસ્ત્રાભૂષણ, રત્નો તથા ખાવા પીવાની સામગ્રી ભગવાનને અર્પણ કરવા માટે લાવતા હતા, તો કોઈ પોતાની યુવાન કન્યા ભગવાનને પરણાવવા તૈયાર થયા. અરે રે, કેવું ભોળપણ ને કેવી મૂર્ખતા. ભગવાન ચૂપચાપ ચાલ્યા જતા હતા. ભગવાન કેમ પધાર્યા છે ને શું કરવું તે નહીં સમજવાથી લોકો દિગ્મૂઢ બની ગયા હતા. કેટલાક લોકો આંસુ ભીની આંખે ભગવાનના પગને વળગી પડતા હતા. આ પ્રમાણે અનેક નગરમાં વિહાર કરતા કરતા બીજા 6 મહિનાથી વધુ સમય વીતી ગયો. એક દિવસે ભગવાન કુરુદેશના હસ્તિનાપુર નગરમાં આવી પહોંચ્યા. તે વખતે ત્યાંના રાજા સોમપ્રભ હતા ને તેમના નાના ભાઈ શ્રેયાસ કુમાર હતા. પૂર્વે 8મા ભવમાં આહારદાન વખતે જે શ્રીમતી હતી તે જ આ શ્રેયાસ કુમાર છે. ભગવાન જે દિવસે હસ્તિનાપુરની નજીક પધારવામાં હતા તે દિવસે પરોઢિયે શ્રેયાસ કુમારે પૂર્વ સંસ્કારના બળે મંગલ આગાહી સૂચક 7 ઉત્તમ સ્વપ્નો દેખ્યા. ઉચ્ચો સુમેરુ પર્વત, સુશોભિત કલ્પવૃક્ષ, કેસરી સિંહ, બળદ, સૂર્ય, ચંદ્ર, રત્નોથી ભરેલો સમુદ્ર અને અષ્ટમંગલ સહિત દેવો. પોતાના આંગણે ભગવાનનું આગમન એ જેનું મુખ્ય ફળ છે એવા આ 7 મંગલ સ્વપ્ન દેખીને શ્રેયાસ કુમારનું ચિત્ત ઘણું પ્રસન્ન થયું. પ્રાતઃકાળ થતા બંને ભાઈઓ તો તે સ્વપ્નની અને ભગવાન ઋષભદેવની કથા કરતા બેઠા હતા. એવામાં યોગીરાજ ભગવાન ઋષભદેવે હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. ભગવાનના આગમનથી આનંદિત થઈને ચારે કોરથી નગરજનોના ટોળે ટોળા દર્શન કરવા ઉમટ્યા. ભોળા લોકો કહેતા હતા કે ભગવાન ફરીને આપણી સંભાળ કરવા પધાર્યા છે. ઋષભદેવ જગતના પિતામહ છે એમ કાને સાંભળ્યું હતું. તે જગત પિતાને આજે આંખ વડે નજરે દેખ્યા. ભગવાનના આગમનની વાત સાંભળીને નગરજનો ભોજનાદિ કાર્યો પડતા મૂકીને જલ્દી જલ્દી દર્શન કરવા માટે ચાલ્યા. જ્યારે આખી નગરીમાં આવો હર્ષમય કોલાહલ થઈ રહ્યો હતો ત્યારે પણ ભગવાન તો પોતાના સંવેગ અને વૈરાગ્યની સિદ્ધિ માટે વૈરાગ્ય ભાવનાઓનું ચિંતન કરતા હતા, પોતાની આત્મમસ્તીમાં મસ્ત ચાલ્યા આવતા હતા. આચાર્ય દેવ કહે છે કે અહો, આવી રાગ દ્વેષ રહિત સમતા વૃત્તિને ધારણ કરવી તે જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. ભગવાન ઋષભ મુનિરાજ રાજમહેલની સન્મુખ પધારી રહ્યા હતા. તુરત જ સિદ્ધાર્થ નામના દ્વારપાળે રાજા સોમપ્રભ અને શ્રેયાસ કુમારને વધામણી આપી કે ભગવાન ઋષભદેવ આપણા આંગણામાં પધારી રહ્યા છે. સાંભળતા વેદ બંને ભાઈઓ મંત્રી વગેરે સહિત ઉઠ્યા અને અત્યંત પ્રસન્નતાપૂર્વક રાજમહેલના આંગણા સુધી બહાર આવ્યા ને દૂરથી જ અત્યંત ભક્તિપૂર્વક ભગવાનના ચરણોમાં નમસ્કાર કર્યા. ભગવાન પધારતા જ સન્માનપૂર્વક પાદ પ્રક્ષાલન કરીને અર્ઘ વડે પૂજન કર્યું ને પ્રદક્ષિણા દીધી. આહા, આંગણામાં આવા નિધાન દેખીને તેમને અતિ સંતોષ થયો. ભગવાનના દર્શનથી બંનેના રોમાંચ ઉલ્લસિત થયા. હર્ષ અને ભક્તિથી નમ્રીભૂત તે બંને ભાઈઓએ ઇન્દ્ર જેવા શોભતા હતા, જેમ નિષદ અને નીલ પર્વતોની વચ્ચે ઉન્નત મેરુ પર્વત શોભે તેમ બંને તરફ શ્રેયાંશ અને સોમપ્રભની વચ્ચે ભગવાન ઋષભદેવ શોભતા હતા. ભગવાનનું રૂપ દેખતા જ શ્રેયાંશ કુમારને જાતિસ્મરણ થયું અને પૂર્વભવના સંસ્કારને લીધે તેને ભગવાનને આહારદાન દેવાની બુદ્ધિ પ્રગટી. પૂર્વના વજ્રજંગ અને શ્રીમતીના ભવનો બધો વૃતાંત તેને યાદ આવી ગયો અને તે ભવમાં સરોવરના કિનારે બે મુનિવરોને આહારદાન દીધેલું તેનું પણ તેને સ્મરણ થયું. સવારનો આ સમય મુનિઓને આહારદાન દેવા માટે ઉત્તમ સમય છે એમ નિશ્ચય કરીને તે પવિત્ર બુદ્ધિવાળા શ્રેયાંશ કુમારે ઋષભ મુનિરાજને શેરડીનો રસ વડે આહારદાન કર્યું. આ રીતે ઋષભ મુનિરાજને પહેલું વહેલું આહારદાન કરીને તેમણે આ 24મા દાન તીર્થની શરૂઆત કરી. તેમણે 9 પ્રકારની ભક્તિ અને શ્રદ્ધા વગેરે 7 ગુણો સહિત દાન દીધું હતું. મોક્ષના સાધક ધર્માત્માના ગુણો પ્રત્યેક આદરપૂર્વક શ્રદ્ધા સહિત જે દાતા ઉત્તમ દાન દે છે તે મોક્ષ પ્રાપ્તિ માટે તત્પર થાય છે. અતિશય ઇષ્ટ તથા સર્વોત્તમ પાત્ર એવા ભગવાનને શ્રેયાંશ કુમારે પૂર્વભવના સંસ્કારથી પ્રેરિત થઈને નવધા ભક્તિથી પ્રાસુક આહારનું દાન દીધું હતું. ભગવાન ઋષભ મુનિરાજ ઊભા ઊભા પોતાના હાથમાં એટલે કે કરપાત્રમાં જ ભોજન કરતા હતા. મોક્ષ માર્ગનું સાધનારા ભગવાનના બે હાથની અંજલિમાં શ્રેયાંશ કુમાર વગેરે શેરડીના પ્રાસુક રસનું એટલે કે ઇક્ષુ રસનું દાન દીધું. એ દિવસ હતો વૈશાખ સુદ ત્રીજ, અક્ષય ત્રીજ. એ વખતે આકાશમાંથી દેવો રત્નવૃષ્ટિ કરવા લાગ્યા, પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. દેવોના વાજા ગંભીર નાદથી ગાજવા લાગ્યા, સુગંધી વાયુ વહેવા લાગ્યા ને દેવો હર્ષિત થઈને ધન્યદાન, ધન્યપાત્ર ને ધન્યદાતા એવી આકાશવાણી કરવા લાગ્યા. આહાહા, દાનની અનુમોદના કરવાથી પણ ઘણા લોકો મહાપુણ્યને પામ્યા. અહીં કોઈ આશંકા કરે કે માત્ર અનુમોદના કરવાથી પુણ્યની પ્રાપ્તિ કઈ રીતે થાય? તેનું સમાધાન એ છે કે પુણ્ય અને પાપનું બંધન થવામાં એકલા જીવના પરિણામ જ કારણ છે. બાહ્ય કારણોને તો જિનેન્દ્ર દેવે ફક્ત કારણનું કારણ એટલે કે નિમિત્ત કહ્યું છે, જ્યારે પુણ્યના સાધન તરીકે જીવોના શુભ પરિણામ જ પ્રધાન કારણ છે. ત્યારે શુભ કાર્યની અનુમોદના કરનારા જીવોને પણ તે શુભ ફળની પ્રાપ્તિ જરૂર થાય છે. રત્નત્રયવંત ભગવાન પોતાના આંગણે પધારવાથી અને તેમને આહારદાન કરવાથી બંને ભાઈઓએ પરમ હર્ષથી પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. એ રીતે મુનિઓના આહારની વિધિ પ્રસિદ્ધ કરીને અને બંને ભાઈઓને હર્ષિત કરીને ભગવાન પુનઃ વન તરફ ચાલ્યા ગયા. કેટલેક દૂર સુધી બંને ભાઈઓ ભક્તિભીના ચિત્તે ભગવાનની પાછળ પાછળ ગયા અને પછી રોકાતા રોકાતા પાછા ફર્યા. ક્ષણે ક્ષણે પોતાનું મુખ પાછું વાળીને તેઓ બંને નિરપેક્ષપણે વનમાં જઈ રહેલા ભગવાનને ફરી ફરીને દેખતા હતા. દૂર દૂર જઈ રહેલા ભગવાન તરફ લાગેલી પોતાની નજરને તથા ચિત્તવૃત્તિને તેઓ પાછી ખેંચી શક્યા નહીં. તેઓ વારંવાર ભગવાનની કથા તથા તેમના ગુણની સ્તુતિ કરતા હતા ને પૃથ્વી પર પડેલા ભગવાનના ચરણચિહ્નને પગલાને વારંવાર પ્રેમથી નિહાળીને નમસ્કાર કરતા હતા. નગરજનો આ બે ભાઈને દેખીને કહેતા કે રાજા સોમપ્રભ મહાભાગ્યવાન છે કે આવો ઉત્તમ ભાઈ મળ્યો છે. રત્નવૃષ્ટિથી ચારે કોર વેર વિખેર પડેલા રત્નોને નગરજનો એકઠા કરતા હતા. રત્નોરૂપી પાષાણના ઢગલા થી છવાઈ ગયેલો રાજ આંગણને મુશ્કેલીથી ઓળંગીને બંને ભાઈઓ રાજમહેલમાં આવ્યા. ભગવાન ઋષભદેવને પાણું કરાવવાથી શ્રેયાસ કુમારને યશ સમસ્ત જગતમાં શ્રેયાસ કુમારનો યશ સમસ્ત જગતમાં પ્રસરી ગયો. મુનિને દાન દેવાની વિધિ સૌથી પહેલા શ્રેયાસ કુમારે જાણી હતી ને ત્યારથી દાન માર્ગ શરૂ થયો. દાનની આવી વિધિ જાણીને રાજા ભરત વગેરે ને મહાન આશ્ચર્ય થયું. આશ્ચર્યથી તેઓ વિચારવા લાગ્યા કે મૌન ધારણ કરનારા ભગવાનનો અભિપ્રાય તેણે કેવી રીતે જાણી લીધો. દેવોએ પણ આશ્ચર્ય પામીને શ્રેયાસ કુમારનું સન્માન કર્યું. મહારાજા ભરતે પોતે અયોધ્યાથી હસ્તિનાપુર આવીને શ્રેયાસ કુમારનો આદર કર્યો ને અતિશય હર્ષ વ્યક્ત કરતા પૂછ્યું કે હે મહાદાનપતિ, કહો તો ખરા કે ભગવાનના મનની આ વાત તમે કેવી રીતે જાણી? આ ભરત ક્ષેત્રમાં પહેલા કદી નહીં દેખેલી એવી આ દાનની વિધિને તમે ન બતાવી હોત તો કોણ જાણી શકત? હે કુરુરાજ, આજ અમે અમારા માટે ભગવાન સમાન પૂજ્ય બન્યા છો. તમે દાન તીર્થના પ્રવર્તક છો, મહાપુણ્યવાન છો. આ દાનની બધી વાતો અમને કહો. શ્રેયાસ કુમાર કહે છે, હે રાજન, આ બધું મેં ભગવાન સાથે પૂર્વભવના સ્મરણથી જાણ્યું છે. જેમ રોગ દૂર કરનારી ઉત્તમ ઔષધિ પામીને રોગી મનુષ્ય પ્રસન્ન થાય ને તરસ્યો માનવી પાણીથી ભરેલું સરોવર દેખીને પ્રસન્ન થાય, તેમ ભગવાનના ઉત્કૃષ્ટ રૂપને દેખીને હું અતિશય પ્રસન્ન થયો ને મને જાતે સ્મરણ થયું, એટલે મેં ભગવાનનો અભિપ્રાય જાણી લીધો. પૂર્વે આઠમા ભવમાં જ્યારે ભગવાન વિદેહ ક્ષેત્રની પુનર્કિણી નગરીમાં વજ્રજંગ રાજા હતા ત્યારે હું તેમની શ્રીમતી નામની રાણી હતી અને ત્યારે ભગવાનની સાથે મેં બે ચારણ મુનિઓને ભક્તિથી આહારદાન દીધું હતું. તેના સંસ્કાર યાદ આવતા આજે પણ મેં એ જ વિધિથી ભગવાનને આહારદાન દીધું. વિશુદ્ધતા સહિત મુનિવરોને દાન દેવાનો પ્રસંગ મહાન ભાગ્યથી પ્રાપ્ત થાય છે. દાનનું સ્વરૂપ સમજાવતા શ્રેયાસ કુમાર ભરત રાજાને કહે છે કે સ્વ પરના ઉપકારને માટે મન વચન કાયાની શુદ્ધિપૂર્વક પોતાની વસ્તુ યોગ્ય પાત્રને સન્માનપૂર્વક દેવી તેને દાન કહે છે. શ્રદ્ધા વગેરે ગુણો સહિત પુરુષ તે દાતા છે. આહાર, ઔષધ, શાસ્ત્ર તથા અભય એ ચાર વસ્તુઓ દેય એટલે કે દાનમાં દેવા યોગ્ય છે. રાગાદી દોષોથી દૂર ને સમ્યક્ત્વાદી ગુણ સહિત પુરુષ તે પાત્ર છે. તેમાં જે મિથ્યા દ્રષ્ટિ છે પણ વ્રતશીલ સહિત છે તે જઘન્ય પાત્ર છે. અવ્રતી સમ્યક દ્રષ્ટિ મધ્યમ પાત્ર છે અને વ્રત શીલ સહિત સમ્યક દ્રષ્ટિ તે ઉત્તમ પાત્ર છે. વ્રતશીલથી રહિત એવા મિથ્યા દ્રષ્ટિ તે પાત્ર નથી પણ અપાત્ર છે. મોક્ષના સાધક એવા ઉત્તમ ગુણવાન મુનિરાજને દેવામાં આવેલું આહારદાન અપુનર્ભવનું એટલે કે મોક્ષનું કારણ થાય છે. અહીં જે દિવ્ય પંચાશ્ચર્ય રત્નવૃષ્ટિ વગેરે થયા તે દાનના જ મહિમાને પ્રગટ કરે છે. હવે ભગવાન ઋષભદેવના તીર્થમાં મુનિ વગેરે પાત્ર સર્વત્ર ફેલાઈ જશે, ઠેર ઠેર મુનિઓ વિચરશે. માટે હે રાજર્ષિ ભરત, દાનની વિધિ જાણીને આપણે સૌએ ભક્તિપૂર્વક ઉત્તમ દાન દેવું જોઈએ. આ રીતે દાનનો ઉપદેશ આપીને શ્રેયાસ કુમારે દાન તીર્થનું પ્રવર્તન કર્યું. શ્રેયાસના શ્રેયકારી વચનો સાંભળીને ભરત રાજાને ઘણી પ્રીતિ થઈ ને અત્યંત પ્રસન્નતાપૂર્વક રાજા સોમપ્રભનું તથા શ્રેયાસ કુમારનું સન્માન કર્યું. પછી પરમ ગુરુ ઋષભદેવના ગુણોનું ચિંતન કરતા કરતા તે અયોધ્યા પુરી ગયા. ભગવાન ઋષભ મુનિરાજનું નિરતિચાર ઉત્કૃષ્ટ ચારિત્ર. આહાર ગ્રહણ કર્યા બાદ ભગવાન વનમાં પધાર્યા ને નીચ ગુણ ચિંતનમાં આરૂઢ થયા. ભગવાનને હેય અને ઉપાદેય તત્વોનું બરાબર જ્ઞાન હતું. ગુણ દોષની ભિન્નતાને તેઓ જાણતા હતા, એટલે દોષોને સર્વથા છોડીને માત્ર ગુણોમાં જ તેઓ આસક્ત રહેતા હતા. પાપ યોગોથી તેઓ પૂર્ણ વિરક્ત હતા. અહિંસાદી વ્રતોનું નિરતિચાર પાલન કરતા હતા. બ્રહ્મચર્યમાં તેઓ એકતાણ હતા. તેમને ધૈર્ય, ક્ષમા, ધ્યાનમાં નિરંતર તત્પરતા હતી અને પરિસહ આવે તો પણ માર્ગથી અચ્યુતપણું હતું. ભગવાન જિનકલ્પી હતા. જે સાધુ એકલા રહે અને આત્મચિંતનમાં મશગુલ રહે, ઉપદેશાદી પ્રવૃત્તિ ન કરે તેને જિનકલ્પી કહેવાય છે. અને જે સાધુ સંઘની સાથે રહે, ઉપદેશ આપે, દીક્ષા આપે તેમને સ્થવિરકલ્પી કહેવાય છે. તીર્થંકર ભગવંતો જિનકલ્પી જ હોય છે. ભગવાન સામાયિક ચારિત્રમાં વર્તતા હતા. તેમને ચારિત્રમાં કોઈ દોષ લાગતા ન હોવાથી પ્રતિક્રમણની કે છેદોપસ્થાનની જરૂર ન હતી. જો કે ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી જ ત્રણ જ્ઞાન સહિત હતા. ચોથું જ્ઞાન દીક્ષા વખતે પ્રગટ્યું હતું ને સિદ્ધ પદ તેમને આ ભવમાં જરૂર પ્રગટવાનું હતું. તો પણ જ્ઞાન લોચનવંત તે ભગવાનને 1000 વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ કર્યું હતું ને કર્મોની અસંખ્યાત ગુણ શ્રેણી નિજરા કરી હતી. સદા જાગૃત રહેનારા તે યોગીરાજ કદી સૂતા ન હતા. ભગવાનનું નિરતિચાર ચારિત્ર સ્વયમેવ પ્રાયશ્ચિત રૂપ હતું, અર્થાત તેમાં ઉત્કૃષ્ટ ચિત્ત વિશુદ્ધિ હતી અને કોઈ અતિચાર લાગતા જ ન હોવાથી બીજા પ્રાયશ્ચિતની જરૂર જ રહી ન હતી. જેમ સૂર્ય પોતે પ્રકાશ સ્વરૂપ છે, તેમાં અંધકાર છે જ નહીં, પછી તેને પોતામાંથી અંધકાર દૂર કરવાની ક્યાં જ રહ્યું. તે પરમેષ્ઠી ભગવાને દીક્ષા વખતે સિદ્ધોને નમસ્કાર રૂપ વિનય કર્યો હતો તથા જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્ય એ ગુણોનો વિનય કર્યો હતો. એ સિવાય બહારમાં તેમને વિનય કરવા યોગ્ય કોઈ ન હતું. જે પોતે જ પ્રધાન પુરુષ હોવાથી બધાને નમ્રીભૂત કરનારા હતા, તેવો ભલા કોનો વિનય કરે. વળી રત્નત્રય રૂપ માર્ગમાં વ્યાપાર એ જ તેમનું વૈયાવૃત્ય હતું. એ રત્નત્રય સિવાય બીજા કોની વૈયાવૃત્તિ કરે. દિન દુઃખી જીવોની સેવારૂપ વૈયાવૃત્તિ તો શુભ કશાયના તીવ્ર ઉદયમાં જ સંભવે છે. ભગવાનને તો શુભ કશાય પણ એવો અતિશય મંદ થઈ ગયો હતો કે તેમની પ્રવૃત્તિ બાહ્ય વ્યાપારથી હટીને રત્નત્રય માર્ગમાં જ રહેતી હતી. આ જગતમાં જે કાંઈ ધર્મસૃષ્ટિ એટલે કે ધર્મની રચના છે તે બધી સનાતન ભગવાન ઋષભદેવે સ્વયં ધારણ કરીને યુગની આદિમાં પ્રસિદ્ધ કરી હતી. એ રીતે ભગવાનના ધર્મસૃષ્ટિના સર્જનહાર હતા. જો કે શાસ્ત્રો તેમને આધીન હતા, અર્થાત 12 અંગના તેઓ સ્વામી હતા, તો પણ જ્ઞાનની વૃદ્ધિ અર્થે ભગવાન હંમેશા સ્વાધ્યાય કરતા હતા અને તેથી જ આજે પણ સંયમી જનો સ્વાધ્યાય કરે છે. 12 તપમાં સ્વાધ્યાય સમાન તપ બીજો છે નહીં ને થશે નહીં. વિનયપૂર્વક સ્વાધ્યાયમાં તલ્લીન થયેલા બુદ્ધિમાન મુનિને મનના સંકલ્પ વિકલ્પો દૂર થઈ જવાથી ચિત્તની એકાગ્રતા થાય છે, એટલે સ્વાધ્યાય વડે મુનિને સુગમતાથી ધ્યાનની સિદ્ધિ થાય છે ને ઇન્દ્રિયો વિષય વશીભૂત થઈ જાય છે. તે ભગવાન આત્માને શરીરથી ભિન્ન દેખતા હતા, 3 ગુપ્તીનું પાલન કરતા હતા અને શરીરથી નિસ્પૃહ થઈ તેનું મમત્વ છોડીને આત્માને ધ્યાવતા હતા. ધ્યાનરૂપી ઉત્તમ સંપદાના સ્વામી ભગવાન ધ્યાનાભાસ રૂપ તપ વડે જ કૃતકૃત્ય થઈ ગયા હતા. કેમકે ધ્યાન જ ઉત્તમ તપ છે, બીજા બધા તપ તો તેના પરિકર છે. ધ્યાનની સિદ્ધિને માટે અનુકૂળ એવા દ્રવ્ય, ક્ષેત્રો, કાળ, ભાવનું જ ભગવાન સેવન કરતા હતા. અધ્યાત્મ તત્વને જાણનારા ભગવાન અધ્યાત્મની શુદ્ધિને માટે ગીરી ગુફા વગેરેમાં ધ્યાન કરતા હતા. ક્ષપક શ્રેણી અને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ. મૌની ધ્યાની નિર્માણ અને અતિશય બુદ્ધિમાન એવા તે ભગવાન ઋષભ મુનિરાજે 1000 વર્ષ સુધી અનેક દેશોમાં વિહાર કર્યો. પછી એક દિવસે પુરીતમાલ નગરના શકટ નામના ઉદ્યાનમાં પધાર્યા, જ્યાં હાલ પ્રયાગ તીર્થ કહેવાય છે. શુદ્ધ બુદ્ધિવાળા તે ભગવાન ધ્યાનની સિદ્ધિને માટે ત્યાં એક વડ વૃક્ષ નીચે મોટી શિલા ઉપર બિરાજ્યા અને પૂર્વમુખે પદ્માસને બેસીને લેશ્યાની ઉત્કૃષ્ટ શુદ્ધિપૂર્વક ચિત્તને એકાગ્ર કરીને ધ્યાન લગાવ્યું. ભગવાને સૌથી શ્રેષ્ઠ એવા પરમપદમાં પોતાનું ચિત્ત જોડ્યું અને સિદ્ધના 8 ગુણોનું ચિંતન કર્યું. સમ્યક્ત્વ, અનંત દર્શન, જ્ઞાન, અદ્ભુત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અવ્યબાધત્વ અને અગુરુલઘુત્વ. સિદ્ધપદના અભિલાષીએ સિદ્ધપ્રભુના 8 ગુણોનું ધ્યાન કરવું જોઈએ તથા શુદ્ધ દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ એ 4ની અપેક્ષાએ પણ તેમના જેવા પોતાના સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. એ રીતે 12 ગુણયુક્ત મુક્ત, સૂક્ષ્મ, નિરંજન, રાગાદિથી રહિત, વ્યક્ત, નિત્ય અને શુદ્ધ એવું સિદ્ધ સ્વરૂપ મુમુક્ષુ યોગીઓએ ધ્યાન કરવા યોગ્ય છે. ધ્યાનના પરિવાર જેવી 12 અનુપ્રેક્ષાઓ પણ ભગવાને ચિંતવી. ધર્મ ધ્યાનમાં તત્પર એવા એ વિરાગી ભગવાનને જ્ઞાનાદિની શક્તિને લીધે જરા પણ પ્રમાદ રહ્યો ન હતો. તે અપ્રમદ ભગવાનને જ્ઞાનાદિ પરિણામોમાં પરમ વિશુદ્ધિ પ્રગટી. અશુભ લેશ્યા રંચ માત્ર ન રહી, શુકલ લેશ્યા પ્રગટી. તે વખતે દેદીપ્યમાન ભગવાનને મોહનો નાશ કરવા માટે ધ્યાનની એવી શક્તિ સ્ફુરાયમાન થઈ જાણે કે મોટી વીજળી ઝબકી. ભય રહિત ભગવાને સંકલ્પ વિકલ્પ દૂર કરીને મોહ શત્રુની સેનાનો નાશ કરવા માટે પોતાના વિશુદ્ધ પરિણામોની સમસ્ત સેનાને સુસજ્જ કરી. મોહ શત્રુને જીતવા માટે તત્પર થયેલા ભગવાને સંયમરૂપી બખ્તર બનાવ્યું. ઉત્તમ ધ્યાનરૂપ વિજય અસ્ત્ર ધારણ કર્યું. જ્ઞાનને મંત્રી બનાવ્યું અને વિશુદ્ધ પરિણામને સેનાપતિ પદ આપ્યું. દુર્લભ, દુર્ભેદ્ય અને ધ્રુવ યોદ્ધા એવા અનંત ગુણોને સૈનિક બનાવ્યા અને રાગાદી પ્રતિપક્ષીને હંતવ્ય એવા શત્રુ પક્ષમાં રાખ્યા. એ પ્રમાણે સૈન્ય તૈયાર કરીને જગદગુરુ ભગવાન તેવા જેવા વિજય માટે ઉદ્યમી થયા કે તરત જ કર્મસૈન્ય ખડભડી ઉઠ્યું. તેની સ્થિતિ તૂટવા માંડી ને રસ શક્તિ નાશ થવા લાગી. પ્રકૃતિ એકબીજામાં સંક્રમણ થઈને વેરવિખેર થવા લાગી. કર્મસૈન્ય સમયે સમયે અસંખ્યાત ગણું નિર્જરણ થવા લાગ્યું. જેમ વિજયાભિલાષી રાજા શત્રુ સૈન્યમાં ખળભળાટ મચાવીને પછી તેને મૂળથી ઉખેડી નાખે, તેમ આ યોગી રાજે પોતાના યોગ બળથી પહેલા તો કર્મ પ્રકૃતિ રૂપ મોહ સૈન્યમાં ખળભળાટ મચાવી દીધો ને પછી તેને જળ મૂળથી ઉખેડી નાખવાનો ઉદ્યમ શરૂ કર્યો. ઉત્કૃષ્ટ વિશુદ્ધિને ભાવતા થતા ઉત્કૃષ્ટ વિશુદ્ધિને ભાવતા થકા અપ્રમત થઈને ભગવાનને મોક્ષ મહેલની સીડી સમાન ક્ષપક શ્રેણી પર આરોહણ કર્યું. 7મા ગુણસ્થાને અધઃકરણ કરીને અપૂર્વકરણ નામના 8મા ગુણસ્થાને આવ્યા ને પછી અનિવૃત્તિકરણ નામના 9મા ગુણસ્થાને ચડ્યા. ત્યાં પૃથકત્વ વિતર્ક નામના શુકલ ધ્યાનરૂપી ચક્રને ધારણ કરીને તેના પ્રભાવથી અત્યંત શુદ્ધિ પ્રાપ્ત કરીને નિર્ભયપણે મોહરાજાના સમસ્ત બળને તોડી પાડ્યું ને તેની બધી સેનાને પછાડી દીધી. પહેલા ધડાકે તેમણે મોહના અંગરક્ષક જેવા કષાયો તથા નો કષાયો રૂપી યોદ્ધાને હણી નાખ્યા. પછી બાકી રહેલા મહાનાયક એવા સંજ્વલન ક્રોધને માર્યો, પછી માનને માર્યું, પછી માયાને તેમજ બાદર લોભને પણ નષ્ટ કર્યો. એ પ્રમાણે મોહશત્રુને જીતીને મહાધ્યાનરૂપી રંગભૂમિમાં સત્યચરિત્ર ધ્વજ ફરકાવતા ને તીક્ષ્ણ જ્ઞાનશસ્ત્રને ધારણ કરતા વૈરાગ્યનું બખ્તર પહેરીને તે મહાન વીર વિજેતા જ્યાંથી પાછું ન હટવું પડે એવી અનિવૃત્તિ નામની વિજયભૂમિમાં આવ્યા. અહીં યોગીરાજ ભગવાન ઋષભદેવે નરક તિર્યંશ ગતિ સંબંધી 13 તથા દર્શનાવરણની 3 એ 16 પ્રકૃતિને એક ઝાટકે ઉડાડી દીધી. પછી 8 કષાય પ્રકૃતિઓને 9 કષાયને તથા સંજલન ક્રોધમાન માયાને એમ કુલ 20 પ્રકૃતિને પણ મૂળમાંથી ઉખેડી નાખી તથા અશ્વકર્ણ કરણ કૃષ્ટિકરણ વગેરે વિધિ દ્વારા કર્મનું જોર તોડીને ભગવાન 10મા ગુણસ્થાને આવ્યા. આ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાને રહેલા અતિ સૂક્ષ્મ લોભને પણ જીતીને મોહ ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી લીધો. એ નિર્મોહી વિજેતા ભગવાન ઋષભદેવ રંગભૂમિમાંથી મોહ શત્રુનો નાશ થવાથી તેજસ્વીપણે અતિશય શોભતા હતા. જેમ મલ્લકુસ્તીના મેદાનમાં પ્રતિસ્પર્ધી મલ્લ ભાગી જવાથી વિજેતા મલ્લ એકલો શોભે તેમ મોહ રહિત ભગવાન એકત્વ ભાવનામાં શોભતા હતા. ત્યાર પછી અવિનાશી ગુણોનો સંગ્રહ કરનારા ભગવાન ક્ષીણ કષાય નામના 12મા ગુણસ્થાને આવ્યા. ત્યાં મોહકર્મનો મૂળમાંથી નાશ કરીને ભગવાન સ્નાતક થયા. પછી જ્ઞાનદર્શક અને વીર્યવિઘ્ન કરનારી ઉદ્ધત પ્રકૃતિઓને એકત્વ વિતર્ક નામના બીજા શુકલ ધ્યાન વડે નષ્ટ કરી. આ રીતે અતિશય દુઃખકર એવા ચારેય ઘાતી કર્મોને ધ્યાનાગ્નિમાં ભસ્મ કરીને ભગવાન ઋષભ મુનિરાજે કેવળ જ્ઞાની અને વિશ્વદર્શી થયા. અહો, ભગવાન સર્વજ્ઞ થયા. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, શુદ્ધ સમ્યક્ત્વ, દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય એવી 9 ક્ષાયિક લબ્ધિરૂપ કિરણો વડે પ્રકાશમાન ઋષભ જિનેન્દ્ર રૂપી સૂર્ય માહવદ 11 જગતને પ્રકાશતો અને ભવ્ય જીવોરૂપી કમળને વિકસાવતો ઉદય પામ્યો. આહાહા, 3 લોકને આનંદકારી એવા સર્વજ્ઞતારૂપી સૂર્યના પ્રકાશથી ભગવાનનો આત્મા શોભી ઉઠ્યો. કેવળ જ્ઞાન પ્રાપ્ત ભગવાન ઋષભ જિનેન્દ્રને નમસ્કાર હો, નમસ્કાર હો.